આપ છો SBS ગુજરાતી સાથે. વિવિધ વિષય પર રસપ્રદ માહિતી મેળવો sbs.com.au/ગુજરાતી પર.
મારું ઘર, મારું સપનાનું સૌ પ્રથમ ઘર. આવું સપનું કોને જોવું ના ગમે, અને કોણ ના ઇચ્છતું હોય કે તેઓ જ્યાં પણ વસવાટ કરતા હોય ત્યાં તેઓ પોતાના ઘરમાં ના રહે. જીવન નિર્વાહ ચલાવવાના ત્રણ આધારસ્તંભ એટલે રોટી, કપડાં અને મકાન. ઓસ્ટ્રેલિયામાં પોતાનું ઘર બનાવવાનો સંકલ્પ દરેક વ્યક્તિ જોતી હોય છે, અને કેમ ના જોવે. આ સંકલ્પ કોઈનો આજે પૂરો થશે તો કોઈનો આવતીકાલે. બસ જરૂરત છે તો પરિશ્રમ અને આયોજન કરવાની. આજકાલ વધી રહેલા લોનના ઇન્ટરેસ્ટ રેટ અને મોંઘા થયેલા આ ઘર એ ફર્સ્ટ હોમ બાયર્સ માટે ક્યાંક ને ક્યાંક અભિશાપરૂપ છે. દરેક વ્યક્તિ માટે પોતાનું પહેલું ઘર બનાવવું એ એટલી સહેલી વાત નથી. ઘણા વ્યક્તિ આ સંકલ્પ એક કે બે વર્ષમાં પૂર્ણ કરે છે, તો ઘણા ચાર કે પાંચ વર્ષમાં, ત્યારે અન્ય માટે આ સપનું એક સપનું જ રહી જતું હોય છે. આજે અમે ઘણા ઓસ્ટ્રેલિયનોના મનમાં છે તેવા વિષય ઉપર, એટલે કે આજના બજારમાં તમારું પ્રથમ ઘર ખરીદવાની સફરમાં આવતા પડકારો વિશેની વાત કરવા જઈ રહ્યા છીએ. સૌપ્રથમ વખત ઘર ખરીદનારાઓને આવતી અડચણો પર પ્રકાશ નાખવા અમે આજે બેન્કિંગ, રિયલ એસ્ટેટ અને ભાડા ક્ષેત્રના નિષ્ણાતો સાથે જોડાયા છીએ. સૌપ્રથમ વાત કરીશું પર્થમાં રહેતા હર્ષ પટેલ સાથે, કે જેઓ છેલ્લા 1.5 વર્ષથી પોતાનું પ્રથમ સપનાનું ઘર ખરીદવા માટેની તૈયારી કરી રહ્યા છે. હર્ષ, વેલકમ ટુ SBS ગુજરાતી.
થેન્ક્સ ફોર હેવિંગ મી સંતોષભાઈ.
હર્ષ, ઘરની કિંમતો સતત વધી રહી છે, અને ઓસ્ટ્રેલિયામાં પ્રથમ ઘર ખરીદવાની તમારી ક્ષમતા પર કેવી અસર પડી રહી છે એની?
એકચ્યુઅલી જે પ્રમાણે માર્કેટ જે હાઈ છે અત્યારે, એ પ્રમાણે દિવસે ને દિવસે જે આપણો બોરોઈંગ પાવર છે, જે બેંકમાંથી આપણને મળતો હોય છે, એ દિવસે દિવસે ઘટી રહ્યો છે. જેમ જેમ ઇન્ટરેસ્ટ રેટ વધે છે એમ લોનના પર્સન્ટેજ ઘટતા જાય છે, એટલે સ્ટ્રગલિંગ ચાલુ જ છે. તો જે બોરોઈંગ પાવર ઘટીને જે આપણો અત્યારે બજેટ બી ડિક્રીઝ થઈ રહ્યું છે, તો મારા મમ્મીનું અને મારું સપનું હતું કે આપણે એક મસ્ત સારું ઘર લઈએ જે સિટીથી નજીક હોય અને મારા ફેમિલીની આજુબાજુ હોય. બટ જેમ જેમ આ ભાવ વધી રહ્યા છે, અત્યારે સપનું જે છે એ પાછળ પાછળ જતું રહે છે. આઈ ડોન્ટ નો કે કયા ટાઈમ પર સારા બજેટનું આપણને ઘર મળી બી શકે.
તો હર્ષ, જે તમે તમારું પ્રથમ ઘર ખરીદવાના પ્રયાસ કરી રહ્યા છો, એની અંદર તમે કેવા કેવા પ્રકારના પડકારોનો સામનો કરી રહ્યા છો?
મોસ્ટલી કોઈ બી માણસ જયારે ઘર લે ત્યારે બે જ વસ્તુ વિચારે, કાં તો નવું કન્સ્ટ્રક્ટ કરવું છે, કાં તો એક્ઝિસ્ટિંગ લેવું છે. તો તમે અત્યારે બે સિનારીઓ જોઈ શકો કે નવું લેવા જઈએ તો અત્યારે આપણને બિલ્ડર નવી લેન્ડ લઈએ તો એનો ભાવ વધારાનો છે. પછી બિલ્ડર આપણને 2 વર્ષની અંદર તો પહેલા સપ્લાય કરી નથી શકતા. એક સામે તમે રેન્ટ પે કરો, એક સામે તમે લેન્ડનો ઇન્ટરેસ્ટ રેટ પે કરો, એટલે એ ઓપ્શન કેન્સલ. પછી તમે જયારે એક્ઝિસ્ટિંગ પ્રોપર્ટી વિચારો, તો ઓલરેડી એક્ઝિસ્ટિંગ પ્રોપર્ટીના ભાવ $1,00,000 જેટલા વધી ગયા છે. એક સાઈડ તમારું બોરિંગ પાવર ઘટી ગયો છે, એક સાઈડ તમારું ઇન્ફ્લેશન રેટ હાઈ છે, 3.6 થી ચાલે છે, એ સામે તમારી સેલરી વધતી નથી. તો ઇટ્સ લાઈક કાઇન્ડ ઓફ અ સ્ટ્રગલ છે, જે ખબર નહીં ક્યારે પતશે અને આઈ ડોન્ટ નો માર્કેટ ક્યારે નીચું જશે.
હર્ષ, તમે અગાઉ જણાવ્યું કે તમે અહીંયા એકલા જ છો, તો ડિપોઝિટ ભેગી કરવા માટે જે અમાઉન્ટ જોઈએ, તો તમે આ ડિપોઝિટ કઈ રીતે ભેગી કરી રહ્યા છો?
આટલું કહું તો જયારે પહેલેથી જયારે આપણે અહીંયા આવ્યા હોય ત્યારે બધા એવું જ કે તમારે ઘર લેવા માટે 20% ડિપોઝિટ જોઈએ, તો તમારે LMI ના ભરવું પડે. તો આપણે અત્યારે 20% નો ટાર્ગેટ કરીને ચાલીએ, તો દિવસે ને દિવસે જે 20% ડિપોઝિટ હતી એ ટૂંકી થતી જાય છે. જેમ જેમ મોંઘવારી વધે છે, જેમ જેમ ભાવ વધે છે, આ સામે આપણે 20% કરવા માટે આપણે બીજા સાઈડના શોખ છે, જેમ કે મને જવું તું કેનેડા મારી સિસ્ટર પાસે ફરવા, મારા ફ્રેન્ડ્સ US માં છે, તેમને અમે મારી પાસે વિઝા બી છે, પણ તો બી મેં એના પર કટડાઉન મારીને આપણે કીધું કે જયારે આપણે પછી થઈ જશે બેઝિક ત્યારે નેક્સ્ટ યર જઈશું. પછી આપણે વીકેન્ડના જે શોખ હતા, જે એક્સ્ટ્રા આપણે 2-3 વાર વીકેન્ડમાં બહાર ખાવા જતા હતા, આ બધા જે અલગ અલગ જે એક્સ્ટ્રા અત્યારે મોંઘવારીના કારણે જે બધે જ ભાવ વધારે છે. અત્યારે તમે અગર શાકભાજી બી લેવા જશો તો જે કેબેજના ભાવ છે અત્યારે $5 એક છે પર્થમાં, અને જયારે એ જ 4 મહિના પહેલા $2 આવતું. એટલે બધી જગ્યાએ આપણે થોડુંક કટડાઉન કરીએ તો જ પોસિબિલિટીમાં છે 20% કરવા માટે.
એટલે પેલી કહેવત છે ને કે ટીપે ટીપે સરોવર ભરાય, બિલકુલ સાચી વાત છે. એટલે એ રીતે તમે તમારા પર્સનલ બધા મોજશોખ ઉપર કટ ડાઉન કરીને તમે એ પૂંજી એકઠી કરી રહ્યા છો. તો હર્ષભાઈ, તમે બીજા કોઈ હાઉસિંગના વિકલ્પો, જેમ કે અપાર્ટમેન્ટ્સ હોય કે ડાઉન સાઇઝિંગ હાઉસિંગની યોજનાઓ હોય, એના ઉપર કોઈ વિચાર કર્યો છે ખરો, કે પછી તમારે હાઉસ જ લેવું છે?
એકચ્યુઅલી મેં એ વિકલ્પ પર ગયો હતો જેમ જેમ ઇન્ટરેસ્ટેડ વધ્યો, જેમ કે ગયા વર્ષે હું 4 BHK નું હાઉસ અફોર્ડ કરી શકતો હતો, તો આ વર્ષે હું 3 BHK અફોર્ડ કરી શકું. તો પછી મેં વિચાર્યું કે એનાથી બી નાના બજેટમાં જે મળે છે, બટ એમાં પ્રોબ્લેમ એ છે કે એમાં સ્ટ્રાટા યુનિટ્સ બધા આવે, તમારે કોન્સ્ટન્ટલી સ્ટ્રાટા પે કરવો પડે અને સ્ટ્રાટા દર વર્ષે ઇન્ક્રીઝ થતું જાય. તો ઇટ્સ બિટ ડિફિકલ્ટ કે તમે લોંગ ટર્મ કેલ્ક્યુલેશન કરીને ચાલો તો તમને વગર કામના તમારા પોકેટમાંથી પર યર અમુક અમાઉન્ટ થાય જ છે.
તો હર્ષભાઈ, જેમ તમે આટલા બધા પડકારોનો સામનો કરી રહ્યા છો, એવા ઘણા બધા અન્ય લોકો હશે કે જે પ્રથમ ઘર ખરીદવા માટે પણ આટલી સ્ટ્રગલ કરી રહ્યા હશે, તો તમે એ લોકોને શું સલાહ આપશો?
હું એક્સપર્ટ તો નથી, બટ હું મારી સલાહ કહીશ કે બેઝડ ઓન માય રિસર્ચ એન્ડ સ્ટડી, જ્યાં હું રોજ ન્યૂઝ રિપોર્ટ વાંચતો હોઉં છું, જે રિયલ ઇસ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા છે, રીવા જે કરીને એસોસિએશન છે, અહીંયા એ લોકો બી એવું જ કહે છે કે જો હમણાં માર્કેટ તો હાઈ છે, અગર જો તમને તમારા બજેટ અરાઉન્ડ ઘર મળતું હોય તો ઇટ્સ ગુડ ટુ પે લાઈક 10-15 હજાર, તમે વધારે આપીને લઈ શકો. જો તમારા બધા બોક્સમાંથી લાઈક 8-10 માંથી અગર 8 બોક્સ ટીક થતા હોય તો લઈ લેવું જોઈએ. બાકી એવું નથી કે તમારે આજે જ લેવું જોઈએ. હા, પણ લોસો તો બેનિફિટ એ છે કે તમારી માર્કેટમાં ઇક્વિટી બિલ્ડઅપ થતી જશે, તમારા ઇન્સ્ટોલમેન્ટ પે થતા જશે. નહીતર ખબર નથી, કેમ કે 10 માંથી 9 એક્સપર્ટ એવું જ કે છે કે એ લોકોને બી ખબર નથી માર્કેટ ક્યાં જઈને ઉભું હશે, કેમ કે આવી કન્ડિશન આજ સુધી આવી જ નથી. એટલે બિલ્ડરનું બી બેકઅપ ચેક કરવું જોઈએ, એનો બી એક્સપિરિયન્સ જોવો જોઈએ. સો બસ આ છે કે માર્કેટમાં રિપોર્ટ્સ વાંચો, સ્ટડી કરો અને કીપ્સ લાઈક જોયા કરો તમને શું ગમે છે, ક્યાં જવું છે, અને એ પ્રમાણે એક્શન લો.
હર્ષ, તમે આટલો આજે ટાઈમ ફાળવ્યો અને આટલી સરસ વાતો કરી SBS ગુજરાતી સાથે, એ બદલ તમારો આભાર.
થેન્ક યુ સંતોષભાઈ.
ડોમેનમાં રજૂ થયેલા ફર્સ્ટ હોમ બાયરના રિપોર્ટ્સ અનુસાર 25-34 વર્ષની વયના દંપતીને મે 2019થી ઘર અથવા યુનિટ માટે બચત કરવામાં લગભગ 2 વર્ષનો સમય લાગે છે. જો કે સરકારની હેલ્પ ટુ બાય સ્કીમનો ઉપયોગ કરનારા લોકો ઝડપથી ડિપોઝિટ માટે બચત કરી શકે છે. ઓસ્ટ્રેલિયામાં પ્રથમ ઘર ખરીદવાની મુસાફરી હંમેશા સરળ ન હતી, પરંતુ દરેક ફર્સ્ટ હોમ બાયર પોતાનું ઘર મેળવવા ખૂબ જ ઉત્સાહિત હોય છે. રિયલ એસ્ટેટ એજન્ટ્સ તેઓની આ સફરમાં ખૂબ જ મદદગાર થતા હોય છે. ત્યારે આવો મેલબર્ન સ્થિત રિયલ એસ્ટેટ એજન્ટ પ્રિયંકા પરમાર સાથે જાણીએ તેમના અભિપ્રાય ફર્સ્ટ હોમ બાયર્સ વિશે. પ્રિયંકા, વેલકમ ટુ SBS ગુજરાતી.
થેન્ક યુ સંતોષ ફોર હેવિંગ મી હિયર.
પ્રિયંકા, તમે એક રિયલ એસ્ટેટ એજન્ટ તરીકે કામ કરી રહ્યા છો અને માર્કેટમાં અત્યારે ફર્સ્ટ હોમ બાયર્સની કેવી પ્રતિક્રિયા જોવા મળી રહી છે?
હાલમાં મારી પાસે 100 બાયર્સ આવતા હોય તેમાંથી 50% ફર્સ્ટ હોમ બાયર્સ છે. આ 50% ફર્સ્ટ હોમ બાયર્સની એક જ ડિમાન્ડ હોય છે કે એક, લોકોને 6 લાખ અંદરનું ઘર, બીજું નાનું ઘર, અને ત્રીજું પ્રી એક્ઝિસ્ટિંગ હોમ કે રેડી ટુ મૂવ ઇન હોય. તો સંતોષ, આ 3 મેજર ડિમાન્ડ છે ફર્સ્ટ હોમ બાયર્સની.
તો પ્રિયંકા, ફર્સ્ટ હોમ બાયર્સ હાલના માર્કેટમાં કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે?
સંતોષ, હું જેટલા બી ફર્સ્ટ હોમ બાયર્સને મળું છું, એ લોકોની મુશ્કેલીઓમાં સૌથી પહેલું એ આવે છે ઘરની પ્રાઇસ, અને બીજું આવે છે બોરોઈંગ કેપેસિટી. સેલરી જેટલી વધી નથી એની અગેન્સ્ટ હાઉસ પ્રાઇસીસ હાઇક થાય છે, અને ત્રીજું છે ઇન્ટરેસ્ટ રેટ, જેના કારણે રીપેમેન્ટ બહુ હાઈ આવે છે. આ કારણોના લીધે જ ફર્સ્ટ હોમ બાયર્સે મોટા અને મોંઘા ઘર ખરીદવાનું માંડી જ વાળ્યું છે.
તો પ્રિયંકા, એઝ અ રિયલ એસ્ટેટ એજન્ટ, હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમે ફર્સ્ટ હોમ બાયર્સને શું સલાહ આપશો?
તો સંતોષ, જેવી રીતે દિલનો મામલો હોય છે એવી રીતે આ ઘરનો મામલો છે.
અચ્છા, એવું કઈ રીતે પ્રિયંકા?
કોઈ વ્યક્તિને કોમ્પ્રોમાઇઝ જ નથી કરવો.
સાચી વાત છે, બંને વસ્તુમાં કોઈ જ કોમ્પ્રોમાઇઝ કરવા નથી માંગતો.
ના, કરંટ માર્કેટની સિચ્યુએશન છે એ પ્રમાણે હું સજેસ્ટ કરું છું કે બંને એટલો ગવર્મેન્ટ સ્કીમનો લાભ લો. પછી નાનું ઘર જે ડેવલપિંગ સબર્બ્સમાં હોય, જે તમારા બજેટમાં આવી શકે છે, તે તમારું ઓપ્શન છે. બીજું છે ટાઉનહાઉસીસ, જે નાના 2-3 બેડરૂમના અને ગવર્મેન્ટ સ્કીમના બજેટમાં ફિટ થઈ શકે છે. તો ઓવરઓલ મારું સજેશન એ જ હશે કે ઇટ્સ ઓલ અબાઉટ પ્લાનિંગ. ડિસાઇડ કરો તમારું બજેટ શું છે, તમારી જરૂરિયાત શું છે. ઇટ કેન બી તમે ટાઉનહાઉસ લેવું હોય, અપાર્ટમેન્ટ કે નાનું ઘર, તો તમે તમારી ફેમિલીની જરૂરિયાત પ્રમાણેનું ઘર લઈ શકો છો. આઈ વિશ યુ ઓલ ધ બેસ્ટ ઇન ધીસ જર્ની.
થેન્ક યુ પ્રિયંકા.
થેન્ક યુ સંતોષ ફોર હેવિંગ મી.
જ્યારે ફર્સ્ટ હોમ ખરીદવાની વાત આવે ત્યારે આયોજન ખૂબ જ અનિવાર્ય બની જતું હોય છે. આવા સમયે બેંક અથવા તો મોર્ગેજ બ્રોકર્સની સલાહ લઈને ઘરને લગતી ફાઇનાન્સની દરેક આટી ઘૂંટીને ઉકેલી શકાય છે. ત્યારે આજે વાત કરીશું મેલબર્ન સ્થિત મોર્ગેજ બ્રોકર પ્રેમલ વાયલા સાથે અને જાણીશું તેમના મંતવ્યો ફર્સ્ટ હોમ બાયર્સ વિશે. પ્રેમલભાઈ, વેલકમ ટુ SBS ગુજરાતી.
થેન્ક યુ ફોર હેવિંગ મી.
પ્રેમલભાઈ, ફર્સ્ટ ટાઈમ હોમ બાયર્સ માટે એઝ અ મોર્ગેજ બ્રોકર તમે જે હાલની પરિસ્થિતિ છે એને ધ્યાનમાં રાખીને હાઉસિંગ માર્કેટમાં કેવી પરિસ્થિતિ જોઈ રહ્યા છો?
અત્યારે જે આ કોવિડ પછી બધા ચેન્જીસ આવ્યા છે, ઇમિગ્રેશન અને પોપ્યુલેશન ઇન્ફ્લક્સ ઘણું બધું થઈ રહ્યું છે, એટલે જે રીતે કન્ઝ્યુમર્સને અને ફર્સ્ટ હોમ બાયર્સને પ્રોપર્ટી જેટલી જોઈએ છે એટલી માર્કેટમાં અવેલેબલ નથી મળી રહી. એની સાથે સાથે પ્રાઇસ પણ એકદમ વધી ગયા છે, કન્ઝ્યુમરને વધારે ચોઇસીસ નથી મળી રહી. ઘણા કન્ઝ્યુમર્સ અને ફર્સ્ટ હોમ બાયર્સ પોતાની લાઇફસ્ટાઇલ પણ મેન્ટેન કરવા માટે ઇન્સ્ટેડ ઓફ આપણે ટ્રેડિશનલ જે ઘરો હોય એના કરતા યુનિટ્સનો ઓપ્શન્સ પણ વિચારી રહ્યા છે.
તો પ્રેમલભાઈ, જ્યારે મોર્ગેજ સુરક્ષિત કરવાનો પ્રયાસ કરતી વખતે ફર્સ્ટ ટાઈમ હોમ બાયર્સ સામાન્ય રીતે કયા પડકારોનો સામનો કરતા હોય છે?
જે ફર્સ્ટ હોમ બાયર્સ છે એમને મોર્ગેજ સિક્યોર કરવાનું અઘરું થઈ ગયું છે એઝ કમ્પેર્ડ ટુ પ્રી કોવિડ. એનું કારણ એ છે, પહેલું તો રિઝર્વ બેંકના જે ઇન્ટરેસ્ટ રેટ્સ વધી રહ્યા છે એ લોકોની નોર્મલ રીપેમેન્ટ્સ અફોર્ડ નથી થતા. બીજી વસ્તુ કે કસ્ટમર પાસે ઇનફ ડિપોઝિટ નથી હોતી. ત્રીજી વસ્તુ કે એ લોકોનું લેક ઓફ નોલેજ, એક્સપર્ટ્સ સાથે એડવાઇસ લેવાની હોય તો એ ક્ષમતા જોવા નથી મળી રહી. એક માઇન્ડ ફ્રેમ એવું બની ગયું છે કે ઓકે, મને આટલાનું જ ઘર લેવું છે. જ્યારે અમારી પાસે ફર્સ્ટ હોમ બાયર્સ આવતા હોય છે તો અમે સ્ટેપ બાય સ્ટેપ એમને બ્રેકડાઉન કરીએ છીએ કે તમારા માટે આ ત્રણ વસ્તુ બહુ જરૂરી છે. નંબર વન ઇઝ એમનું જે ઓસ્ટ્રેલિયામાં ક્રેડિટ સ્કોર હોય છે તો અબાઉ થ્રેશહોલ્ડને લેવલ પર હોવું જોઈએ. બીજી વસ્તુ, સેટિસ્ફેક્ટરી ડિપોઝિટ છે કે નહીં કસ્ટમર પાસે. અને ત્રીજી વસ્તુ કે એમની ઇન્કમ સફિશિયન્ટ છે ટુ પરચેસ કે બોરો કરવા એ પર્ટિક્યુલર ઘર. તો અગર આ ત્રણ વસ્તુ બોક્સિસ ટિક થાય છે તો એમને આગળ નેક્સ્ટ સ્ટેપ્સ માટે અમે પ્રિપેર કરીએ છીએ.
અને પ્રેમલભાઈ, અંતમાં હાલની જે હાઉસિંગ પરિસ્થિતિ છે એમાં ફર્સ્ટ હોમ બાયર્સ માટે તમે શું સલાહ આપશો?
જેવું મેં આગળ કીધું કે ત્રણ જે સ્ટેપ્સ છે અગર એ કસ્ટમર્સના ટિક થતા હોય, એના પછી મલ્ટીપલ ગવર્મેન્ટની સ્કીમ્સ છે જે ફર્સ્ટ હોમ બાયર માટે જ ક્રિએટ કરવામાં આવી રહી છે. તમે જુઓ તો બિફોર કોવિડ અને આફ્ટર કોવિડ જે પ્રાઇસ પોઈન્ટમાં ડિફરન્સ છે, તો ફર્સ્ટ હોમ બાયરને પ્રાઇસ આઉટ ના કરે માર્કેટ માટે અને ઓછી ડિપોઝિટે એ લોકો કેવી રીતે સિક્યોર કરી શકે છે પોતાનું ફર્સ્ટ હાઉસ. સૌથી મહત્વની વસ્તુ એ છે કે જ્યારે કસ્ટમર અમારી પાસે આવે છે યા ઇન જનરલ કોઈ પણ કસ્ટમર હોય તો અમે એમને એ સલાહ આપી રહીએ છીએ કે યોર ફર્સ્ટ હાઉસ શુડ નોટ બી યોર ડ્રીમ હાઉસ. તમારે તમારી બજેટ અને તમારી ક્ષમતા પ્રમાણે તમે કેટલા રીપેમેન્ટ અફોર્ડ કરી શકો છો એ પ્રમાણેનું ટ્રાન્ઝેક્શનમાં એન્ટર થવું જોઈએ. સ્ટેમ્પ ડ્યુટીમાં પણ કન્સેશન આપે છે, એટલે અત્યારે માર્કેટમાં અમે કસ્ટમરને કહીએ છીએ કે તમારી એક્સ અમાઉન્ટ ઓફ બોરોઈંગ હોય અને તમને માર્કેટમાં એન્ટર થવા મળે છે તો યુ શુડ ગો ફોર ઇટ યુઝિંગ આપણી આ બધી સગવડો જે મળે છે. ઇન શોર્ટ આપણે કહીએ કે ગવર્મેન્ટ આ પ્રોવાઈડ કરી રહી છે બીકોઝ કે દે નો કે આ ઇસ્યુ અત્યારે ચાલી રહ્યા છે. તો એને બધું ધ્યાનમાં રાખીને એ સ્ટેપ્સ લેવા જોઈએ કે દે કેન એ લોકો પોતાનું ફર્સ્ટ હાઉસ સિક્યોર જલ્દી કરી શકે.
પ્રેમલભાઈ, આજે તમે આટલો SBS ગુજરાતી માટે સમય ફાળવ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર.
થેન્ક યુ.
આ પ્રકારની વધુ માહિતી મેળવવા માંગો છો? અમને સાંભળી શકશો એપલ પોડકાસ્ટ, ગૂગલ પોડકાસ્ટ, સ્પોટીફાય કે જ્યાં પણ તમે તમારા પોડકાસ્ટ મેળવતા હોવ.